நமோ அரிஹந்தானம், நமோ சித்தானம், நமோ அழகியானம், நமோ வஜ்ராயானம், நமோலோய சவசாகுணம். ஸ்வரூப சமத்யாவினா பாம்யோ துகனன், சமஜாயூதே பதனம். ஸ்ரீ சதகுரு பகவன் தேஹ சதாஜேனீ தஷா வரதே தேஹாதி விஜ்ஞானீ நா சரணமா ஓ வந்தனயன் சௌஜ்ஞானீ நா சரணமா ஓ வந்தனயன். ஆத்மசித்தி சாஸ்திர விராஜமான છે. ઘણા બધા મહિનાઓથી આપણે જે આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર લગાતાર સ્વાધ્યાય એક એક ગાથા નો કરી રહ્યા હતા, એ સ્વાધ્યાય આજે આપણો પૂર્ણ થાય છે. આત્મસિદ્ધિ ગ્રંથમાં ટોટલ 142 ગાથાઓ છે. 142 ગાથાઓ નું સંકલન બહુ જ સુંદર રીતે પરમ કૃપાળુ દેવે આ અદ્ભુત કાવ્યમાં સંકલન કર્યું છે. દર અઠવાડિયે આપણે 4 કે 5 ગાથાઓનો સ્વાધ્યાય કરી રહ્યા હતા. એમાં આપણે ઘણા બધા મર્મ, રહસ્ય અને જે ઊંડા ભાવો, જે ઘણા બધા શાસ્ત્રોનો નિચોડ, મુખ્યતઃ જે પ્રકરણ આવ્યું એ જે 6 પદ સંબંધીનું પ્રકરણ આવ્યું, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે, આજે પણ એની ચર્ચા આવશે. 141 નંબરની ગાથામાં બહુ સુંદર ચર્ચા આવવાની છે. છેલ્લા 3 કાવ્ય 3 ગાથા બાકી છે, એ છેલ્લી 3 ગાથા આપણે આજે પૂર્ણ કરશું અને પછી દશલક્ષણ મહાપર્વ પછી આપણે પાછો સ્વાધ્યાય પ્રારંભ કરશું. બહુ જ સુંદર જે 6 પદનું પ્રશ્નોત્તર એટલે કે શંકા અને સમાધાન સંબંધી જે આખી ચર્ચા આવી એ પણ આપણે જોઈએ. જો આપણે થોડીક ચર્ચા પાછી પહેલાની ગાથાઓની કરશું, પણ એની પહેલા આપણે આ 3 જે ગાથા બાકી છે એની આપણે ચર્ચા પૂર્ણ કરીએ. 140, 141 અને 42 બહુ સરસ ગાથા, બહુ સરળ ગાથા છે. જુઓ 140 નંબરની ગાથા જુઓ.
સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન.
ત્રણે વાંચી લઈએ એક સાથે.
સ્થાનક પાંચ વિચારીને છટે વર્તે જે પામે થાનક પાછમું એમાં નહીં સંદેહ.
બહુ સરસ ગાથા છે અને છેલ્લી ગાથા બહુ પ્રસિદ્ધ ગાથા છે. ઘણી બધી વાર આપણે ઘણા બધા વિદ્વાનોના મૂળે પૂજ્ય બુદ્ધેશજીના પ્રવચનોમાં પણ આ ગાથાનો ઉલ્લેખ ઘણી બધી વાર આપણે સાંભળ્યો છે.
દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાની ના ચરણમાં હો વંદનગણી.
જો 140 નંબરની વાત. સકળ જગત છે એઠવત, સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, આવી સોચ કોની છે? જ્ઞાનીની છે. જ્ઞાની શું માને છે કે જગતના જેટલા પણ પદાર્થ છે, જેટલા પણ સંયોગો છે, જેટલા પણ નો કર્મ છે, શરીર, ઘર, કુટુંબ, પરિવાર, આ બધા જે બાહ્યમાં ઉદગલ પરમાણુઓ જે અલગ અલગ સ્કંદ રૂપે પરિણમે છે, એ જે પરમાણુઓનું સ્કંદ રૂપ પરિણમન છે, એ સ્કંધોને, એ ઉદગલોને, એ પરમાણુઓને, એ સંયોગોને, એ શરીર આદિ નો કર્મને આપણે પૂર્વમાં એઠ વખત, એટલે એનો અર્થ આપણે કરીએ તો કે આપણે પૂર્વમાં એને કેટલી વાર ભોગવી આવ્યા છે, આપણે પંચ પરાવર્તનમાં અનાધિકાળથી જે આપણે ચાર ગતિ 84 લાખ યોનિઓમાં પરિભ્રમણ કરી રહ્યા છે, કોના કારણે પરિભ્રમણ થઈ રહ્યું છે? આ પરિભ્રમણ થઈ રહ્યું છે પોતાના સ્વભાવને ભૂલી, અપરાધ સંબંધી ગાથા છે ને, રાધ અપરાધ સંબંધી ગાથા મોક્ષ અધિકારમાં છેલ્લે, પોતાના સ્વભાવને ભૂલીને, પોતાનો જે સ્વભાવ છે, પોતાનું જે સ્વરૂપ છે, પોતાની જે સંપદા છે, પોતાની જે શક્તિ છે, પોતાની જે સામર્થ્ય છે, પોતાનો જે વૈભવશાળી ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા કારણ પરમાત્મા છે, શરૂઆતમાં જ પહેલી ગાથા કલમ ઉપડી અને નડિયાદ ગામમાં અંબાલાલજી ફાનસ લઈને ઉભા હતા અને કૃપાલુદેવે જયારે આત્મસિદ્ધિ શાસ્ત્ર ની રચના પ્રારંભ કરી, પહેલી જ ગાથા અંતરંગ શીખવાય, પહેલી જ ગાથા નોન સ્ટોપ આ ગાથાઓ લખાય છે, આપણે આપણી ચર્ચા શરૂઆતમાં કહી દીધી, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ. તો આ જે સંયોગોને આપણે અનાદિકાળથી પ્રાપ્ત કરી રહ્યા છે, એના સમાગમમાં આવી રહ્યા છે, પોતાના સમાગમને છોડીને, પોતાના સ્વભાવનું જે વાસ્તવિક જે સ્વરૂપ છે એને ભૂલીને, એને ના સમજીને આપણે પરમાં અનાદિકાળથી જે એકત્વ મમત્વ આદિ મોહભાવ, અજ્ઞાન ભાવ, અસંયમનો ભાવ કરી રહ્યા છે, એના કારણે જે બધા સંયોગો મળી રહ્યા છે, એ સંયોગો કર્મના ઉદયના કારણે આપણને મળી રહ્યા છે. હવે અહીંયા કે છે સકળ જગત તે એઠવત, એઠવત એટલે કોઈએ ભોજન કર્યું હોય અને એ ભોજનની થાળીમાં જે થોડીક વસ્તુઓ, થોડાક ભાતના દાણા છે, ચલાવે છે, થોડાક કણ ભોજનના રહી જાય, એને તમે પાછું ભોજન, એને તમે ખાઈ શકો? કોઈનું કોઈનો એઠવાડ, એઠવાડ કહીએ ને આપણે, એઠું નહીં મૂકતા, ભોજનાલયમાં નહીં કોઈ ને અહીંયા એઠું મૂકવાની મનાઈ છે, એટલે કે બધું જે ભોજન થાળીમાં લીધું હોય એને તમે ખાઈ લેજો, એઠું નહીં મૂકતા. તો આખું જે જગત છે એ ખરેખર ખરેખર કોઈ જીવે એને ભોગવ્યું છે, એના સમાગમમાં આવ્યો, એને પ્રાપ્ત થયું છે, ખ્યાલ આવે છે? જેવી રીતના દ્રવ્ય પરાવર્તનમાં આપણે વાત કરીએ તો કોઈ એવો દ્રવ્ય નથી, કોઈ એવા પરમાણુ નથી, કોઈ એવો નો કર્મ નથી, કોઈ એવું શરીર નથી કે આપણે ધારણ નથી. જ્ઞાનીને અંતરંગમાં વૈરાગ્ય, જ્ઞાન સાથે વૈરાગ્ય, દ્રષ્ટિના ઉપાડ સાથે વૈરાગ્ય, એ જે સુમેળ નિશ્ચય વ્યવહારનો છે, જ્ઞાન વૈરાગ્યનો જે સુમેળ છે, આવા ચિંતનથી એ સુમેળ અંદરમાં પ્રગટ થાય છે. જો ખાલી લુખ્ખું જ્ઞાન હશે તો પણ મોક્ષ માર્ગમાં કાર્યકારી નથી. જ્ઞાન નહીં હોય, આત્માનું જ્ઞાન, આત્માનું ભાન, સમ્ય જ્ઞાન નહીં હોય અને માત્ર મુનિવ્રત ધારણ કરીને આપણે બહારથી વિરક્ત થઈ ગયા અને બધું છોડીને આપણે જંગલમાં બેસી ગયા અને ભિક્ષા લઈ લીધી તો પણ કામ નહીં થાય. તો જ્ઞાન વૈરાગ્યનો જે અદભુત સુમેળ માતાજીએ પણ વચનામૃતમાં આપ્યો છે કે જ્ઞાન વગરનો વૈરાગ્ય એ કેવી દશાને પામે છે, ને વૈરાગ્ય વગરનું જ્ઞાન એ રૂંધાય એ શુષ્ક જ્ઞાન છે, અને જ્ઞાન વગરનો વૈરાગ્ય એ રૂંધાયેલો કશાય છે. તો શુષ્ક જ્ઞાન અને રૂંધાયેલો કશાય, તો એ બે મોક્ષ માર્ગમાં કાર્યકારી. જ્ઞાન કેવું હોવું જોઈએ? તો કે આત્મજ્ઞાન. અને વૈરાગ્ય કેવો હોવો જોઈએ? કે કશાય રહિતનો વૈરાગ્ય, રૂંધાયેલો નહીં, દબાયેલો નહીં, સ્મશાન વૈરાગ્ય નહીં, ક્ષણિક કઈક જોયું, કઈક થયું અને વૈરાગ્ય થઈ ગયો અને પાછો થોડા દિવસ થાય અને એને રાગદ્વેષના પરિણામ રૂપે પરણી અને પોતાનું અહિત કરવા માંડે, એવો વૈરાગ્ય નહીં. વૈરાગ્ય એટલે સાચી ઉદાસીનતા. કોઈ પણ પદાર્થ પ્રત્યે આપણને વૈરાગ્ય કેવી રીતના આવશે અને વૈરાગ્ય કેમ ઉત્પન્ન કરાવે, એની પાછળનો હેતુ શું છે? જગતના પદાર્થો પ્રત્યે આપણને વિરક્ત કેમ કરાવે છે? કારણ કે આચાર્ય દેવને પદાર્થો પ્રત્યે આપણા અંદરમાં જે રાગ ભાવ છે, રાગ ભાવ તોડવો છે. રાગ ભાવને તોડાવવા પાછળ राग भाव ने तोड़ावानो अभिप्राय छे अने एनी माटे जगतना पदार्थोनु स्वरूप जेवु छे एवुं समझावे छे के जे स्वरूप समझीने अपने पदार्थो प्रत्ये राग भाव उत्पन्न थाय अने ए राग रहितनी प्रणति द्वेष रहितनी प्रणति संप्रणति समता भाव रूप प्रणति एनुं नाम ज खरेखर साची विरक्ता छे एनुं नाम ज साचुं वैराग्य छे एनुं नाम ज समाधि छे एनुं नाम ज समता भाव छे। पॉइंट समझाए छे तो कोई पण पदार्थ प्रत्ये मुनिराग नी दशा संबंधी वात करिए तो राग अने द्वेष ना परिणाम न थाय अने आपनी दशा ज्ञानी चतुर्गुण स्थान वर्ती होय तो कोई पण पदार्थ प्रत्ये अणु मात्र प्रत्ये पण एकत्व ममत्व नो भाव न थाय एक साचो वैराग्य छे। आगळ जता एना प्रत्ये राग द्वेष ना परिणाम न थाय ए वैराग्य आगळ जता राग द्वेष थी रहित पूर्ण वितरागी प्रणति प्रगट थई ए साचो वैराग्य वैराग्य उत्कृष्ट पणे वधतो जाय छे। पहला मोह नो भाव छूटे पची राग द्वेष ना परिणाम छूटे अने पची ए राग द्वेष थी रहित पण छे पूर्ण वितरागता रूपे परिणाम। तो सकल जगत ते एठवत अथवा स्वप्न समान बे उपमा आई वैराग्य उत्पन्न करावा माटे त्यांथी लक्ष छोड़ावा माटे त्यानु आकर्षण अट्रेक्शन छोड़ावा माटे कीधु के अरे तने जे जगत ना पदार्थो प्रत्ये आटलो बधो मोह भाव आटलो बधो राग भाव आटलू बधु आकर्षण आटलू बधु अट्रेक्शन आटलो बधो तने एना प्रत्ये नो आपणे कहीए ने कि जिने लुब्धता नो भाव थाय छे तू थोड़ू विचार तो कर के संयोगो जे छे ए संयोगो बधा संयोगो ने कोईए कोईए कोईने ने कोईए भोगवीने ने छोड्या छे। એકવાર છે બોલો એકવાર હોય ને બહુ મોટું જમણવાર હોય અને એમાં 500 લોકો જમવા હોય તો જે પછી જમીને પછી જે બધી ડીશો મૂકે એમાં એકવાર ભેગો થાય બોલો એ એકવાર ને કોઈ ગ્રહણ કરી શકે એનું સેવન કોઈ કરી શકશે એને કોઈ ખાઈ શકશે ખ્યાલ આવે છે। તો એવી રીતના જ્ઞાની કે છે કોનું લક્ષ્ય કરીએ અમે શરીરનું કોનું લક્ષ્ય કરીએ સંયોગનું કોનું લક્ષ્ય કરીએ અરે ચક્રવર્તી જેવા ચક્રવર્તી છે આ બધો વૈભવ છોડીને જંગલમાં કેમ ચાલ્યા રહે બોલો કોઈ અસાતાના ઉદયમાં નથી જતા કોઈ પાપના ઉદયમાં નથી જતા કે એમને જવું પડે છે બુદ્ધિપૂર્વક પુણ્યના ઉદયના ઠાઠ બાપને ઠોકર મારીને એનું સ્વરૂપ સમજીને એની ભિન્નતા સમજીને પોતાની અંદરમાં અંદરમાં અગાધ અગાધ પોતાની મહિમા અંદરમાં આવતા એ સહજ જે સંયોગો પ્રત્યે એમનો રાગ તૂટે છે આકર્ષણ તૂટે છે અસ્થિરતાનો રાગ તૂટે છે અને અંદરમાં સ્વરૂપમાં હીનતા થતા ચિતરાગતા વધતા વિરક્તા વધતા એ જી જંગલમાં ચાલ્યા છે। સકળ જગત કે એ ઠવત સમજાય છે અથવા સ્વપ્ન સમાન આપણે સ્વપ્નના પણ ઉદાહરણ કેટલી વાર આગમમાં આવે છે કે કોઈ સપનામાં હોય સપનું જોતું હોય કોઈ ગરીબ વ્યક્તિ હોય અને એ સપનામાં એમ જોઈએ કે હું રાજા છું મારો બહુ મોટો મહેલ છે અને મારા સૈનિક છે અને હા મારા મારી સંપદા છે ને મારા બધા હથિયાર છે ને બધા આયુધશાળામાં બધા આયુધો છે અરે ભાઈ એ સ્વપ્ન છે। હવે કેટલું સાચું છે સપનામાં જે આપણે જોઈએ કેટલું સાચું છે સપનામાં જે પણ આપણે જોઈએ જે પણ સપના આવીએ એ કેટલા સાચા છે એ બધા સપના કેવા છે ખોટા છે એ તો ક્ષણિક આવતા એ બધા આપણે કહીએ ને કે એક જેના જેના જેવા પ્રકારના અંદરમાં જેની જેની એ વિચારી આ વાતને પણ કે જેની જેના પ્રત્યે બહુ રુચિ હોય ને એને સપના પણ એવા જ આવે એને સપના પણ એના જ આવે એને સપનામાં પણ એ જ દેખાય એને સપનામાં પણ એ જ પ્રકારની બધી પરિસ્થિતિઓ દેખાય જેને જેના પ્રત્યે એને અત્યંત આસક્તિ અને રુચિ છે। કોઈ જીવ મુનિ દશા ભાવવાની અંદરમાં ધારણ કરવાની ભાવના ભાવતો હોય તેને સપનામાં પણ મુનિરાજ દેખાશે મુનિરાજની દિનચર્યા દેખાશે મુનિરાજનું જીવન મુનિરાજની પ્રણતિ દેખાશે ખ્યાલ આવે છે। તો અંદરની જે રુચિ છે એ રુચિ પ્રમાણે જીવને સપના આવે અને સપનામાં જે પણ જોવે છે એ એટ ધેટ મોમેન્ટ તો એ ખોટું છે ને એ પ્રકારની કોઈ સિચ્યુએશન હકીકતમાં એ સમય તો છે ને એ સમય તો છે નહીં ખ્યાલ આવે છે। તો જે સપના જે આપણે સપનામાં જોઈએ છીએ એને હકીકત નથી એવી રીતના આપણે હમણાં વર્તમાનમાં ખરેખર બધા સપનામાં જીવી રહ્યા છે જે માની રહ્યા છે ને ભ્રમ છે ભ્રમ ભ્રમણા આત્મભ્રાંતિ આવી ને ગાતા આત્મભ્રાંતિ સમ રોગ નહીં સદગુરુ વૈદ્ય તો અથવા સ્વપ્ન સમાન જેમ સપનામાં જે પણ દેખાય છે દ્રશ્ય એ ખરેખર હકીકત નથી, વાસ્તવિકતા નથી. એ જ પ્રમાણે આપણે જે હમણાં મોહભાવવશ સ્વરૂપને ભૂલીને આપણે પરમાં એકત્વવાદી બુદ્ધિ કરીને જે પણ માની રહ્યા છે, સ્વીકારી રહ્યા છે, એ બધું ખરેખર જેમ આપણે માનીએ છીએ એમ વસ્તુનું સ્વરૂપ નથી. વસ્તુનું સ્વરૂપ કઈ જુદું છે, આપણી માન્યતા એનાથી કઈ જુદી છે. જયારે એ બે ટેલી થશે, જેવું સ્વરૂપ છે એ સ્વરૂપ અનુકૂળ આપણી માન્યતા થશે, ત્યારે આપણને અંદરમાં સુખ શાંતિ આનંદની અનુભૂતિ થશે. ટેલી થયું છે ને, જેવું સ્વરૂપ છે એવી માન્યતા. હવે સ્વરૂપ શું છે વસ્તુનું તો એને સમજો અને એ પ્રકારે માન્યતા કરો. સ્વરૂપ શું છે વસ્તુનું તો કે પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે, પ્રત્યેક દ્રવ્ય પોતાની જાતિને લઈને બેઠો છે, પ્રત્યેક દ્રવ્ય પોતાના ગુણધર્મને લઈને બેઠો છે, પ્રત્યેક દ્રવ્ય પોતાના કાર્યને કરવાની ક્ષમતા લઈને બેઠો છે, પ્રત્યેક દ્રવ્યનું કાર્ય ક્રમબદ્ધ થઈ રહ્યું છે, પોતામાં થઈ રહ્યું છે, પ્રત્યેક દ્રવ્ય પોતાની મર્યાદામાં રહીને પરિણમી રહ્યો છે, કોઈ એની મર્યાદાનું ઉલ્લંઘન કરતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી, પોતાના સ્વભાવને ક્યારેય જીવ છોડતો નથી. ગુજરાતી કેટલી વાર આ વાત સમજાવે છે, જેટલા સાકરનો એક સ્વભાવ છે મીઠાસ, આજે કેટલાક અફીણો સ્વભાવ છે કડવાશ, લીંબુનો સ્વભાવ છે ખાટો, મીઠાનો સ્વભાવ છે ખારો. એવી રીતના જેમ પ્રત્યેક વસ્તુનો એક સ્વભાવ છે, એક એનો નેચર છે, એવી રીતના આત્મા પણ એક વસ્તુ છે, પદાર્થ છે, તત્વ છે, દ્રવ્ય છે. તો એનો પણ કોઈ સ્વભાવ હોવો જોઈએ કે નહીં? આત્માનો સ્વભાવ છે જાણવું, રેખવું. આત્માનો સ્વભાવ છે શાંતિ, આત્માનો સ્વભાવ છે સુખ, આત્માનો સ્વભાવ છે વિતરાગતા, આત્માનો સ્વભાવ છે નિર્વિકલ્પતા, આત્માનો સ્વભાવ છે અતિન્દ્રિય, અમૂર્ત, અકાર, અવેદક, શુદ્ધ, અનાવ્યનંદ, અનંત 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 ગુણોનો ધારી, જ્ઞાનાદિ પ્રસિદ્ધ ગુણોનો ધારી, અસંખ્યાત પ્રદેશ, અનાવિનિધન એવો અંદરમાં આત્મા તત્વ વિરાજમાન છે. તો એવા સ્વભાવને ભૂલીને તું સપનામાં જીવે છે, તું બ્રહ્મમાં જીવે છે. હવે સપનામાં શું જીવે છે? આકાશમાં ક્યાં ઉડે છે? ધરતી ઉપર આ ઊંચે આવ. એ રીતના ક્યાં ક્યાં મોહભાવમાં પરણતી ક્યાં જઈ રહી છે, ક્યાં ઉડી રહી છે, શું માની રહ્યો છે? જેવું સ્વરૂપ છે એનાથી પ્રતિ સમય વિરુદ્ધ માન્યતા ચાલે છે. સ્વરૂપ છે હું આત્મા, સ્વરૂપ આત્મ, સ્વરૂપ તારું કેવું છે? આત્મતત્વ છે, જાણવું દેખવું છે, તારો સ્વભાવ ચૈતન્યમય છે, ઉપયોગ તારું લક્ષણ છે. અને તું માને છે કે હું શરીર છું, હું ગોરો છું, કાળો છું, હું પરદ્રવ્યનો કરતા છું, ભોગતા છું, હું પરદ્રવ્યનો કરતા છું, ભોગતા છું, અને હું રાગાદી ભાવોનો કરતા ભોગતા. તો ખરેખર જેવું સ્વરૂપ છે એવું આજ સુધી આપણે એક સમય માટે માન્યું નથી. એટલે આપણે પ્રતિ સમય શું થઈ રહ્યા છે? આપણે પ્રતિ સમય દુઃખી થઈ રહ્યા છે. બરાબર? તો સકળ જગત છે એ જગત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. કેટલી માર્મિક લાઈન છે આ બે. તે કહીએ જ્ઞાની દશા, જ્ઞાનીની આવી દશા છે. જગત પ્રત્યે જ્ઞાનીનું આવું એટીટ્યુડ છે. ને તો વિચાર કરો, ચક્રવર્તી કેવી રીતના આખું સામ્રાજ્ય છોડીને દીક્ષા લેતા હતા? અગર આવી દશા, આવું આઉટલુક, આવું એટીટ્યુડ, આવો દ્રષ્ટિકોણ જગતના પદાર્થો પ્રત્યે ન હોય, તે પદાર્થોને છોડીને સ્વભાવનું અવલંબન લેતા, વિશેષ 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 સ્વરૂપમાં લીન થતા થતા આ બધું છોડીને વન જંગલમાં એકવિહારી નિર્ગ્રહ દશા, વસ્ત્રનો ધાગો પણ જેના શરીર પર નથી એવો નિર્મોહી આત્મા અંદરમાં છે એનું અવલંબન લેતા પ્રણતિમાં પણ આવી નિર્મોહ દશા પ્રગટ થયા વગર, આવી નિર્ગ્રંથ દશા પ્રગટ થયા વગર રહેતી નથી. કારણ કે ખબર પડી ગઈ ને હકીકત શું છે. સત્યનું ભાન થતા, સત્યનો અંદરમાં સ્વીકાર થતા, જે હકીકત છે, જે વાસ્તવિકતા છે, જે રિયાલિટી છે, એનું અંદરમાં જ્ઞાન થતા, બે દ્રવ્યની ભિન્નતા, દ્રવ્યગુણ પર્યાયની અંદરમાં સ્વતંત્રતા, એક એક પર્યાયની સ્વતંત્રતા, એક એક પરમાણુની સ્વતંત્રતા, એ સમજાતા હું એમાં કંઈ કરી શકવામાં સમર્થ નથી, હું એમાં કઈ કરી શકવામાં સમર્થ નથી, હું એનાથી ભિન્ન છું, હું એનો માત્ર જ્ઞાતા છું, હું શુદ્ધતાને લઈને બેઠો છું, હું મારા સ્વભાવને ક્યારે છોડતો નથી, હું મારા ભગવતપણાને ક્યારે છોડતો નથી, એવું અંદરમાં જ્ઞાન થતા પોતાના સ્વભાવમાંથી જ્ઞાની ખસતા નથી. કોઈ ઉદય કે કોઈ કોઈ સહયોગ કે કોઈ કર્મની અંદરમાં તાકાત નથી કે પોતાની શ્રદ્ધાને પોતાની દ્રઢતાને, પોતાની નિશંકતાને, જ્ઞાનીની પ્રણતિને કોઈ ઉદય દગાવી શકે, હલાવી શકે, વિચલિત કરી શકે, ચંચલ કરી શકે એવી કોઈ કોઈ પણ જગતની વસ્તુમાં સામર્થ નથી. તાકાત કેટલું સરસ, એ કહીએ જ્ઞાની દશા. જ્ઞાનીની આવી દશા છે. જ્ઞાની જગતની વચ્ચે રહેવા છતાં પણ જગતથી નિર્મોહી છે. જ્ઞાની જગતની વચ્ચે રહેવા છતાં પણ જગત પ્રત્યે જ્ઞાનીને રંચ માત્ર પણ મોહ નથી, રાગ નથી, આકર્ષણ નથી, અપનત્વ નથી. બોલો, વિચાર કરો, જલમાં કમળ નું ધાણ આવે છે ને, અસ્પર્શી, અબધ અસ્પર્શ, તો કેવો છે કમળ નો સ્વભાવ? જળમાં ડૂબેલો દેખાવા છતાં પણ, જળમાં હોવા છતાં પણ એ કમળ જળને અડતો, એની પાકડીને જોશો, સમજાય છે, કમળની પાખડીઓને જોશો તો એ જળમાં ડૂબેલો છે. એ સમય પર એની પાખડીઓ જળને સ્પર્શી નથી, અડતી નથી. એ સમય પણ એ પાખડીઓ કોરી ને કોરી, લુખી ને લુખી, એવી કોરી છે કે જાણે એમ લાગે કે આ જળમાં છે. બોલો, એક આટલું અંશ પણ એનો ભીનો થતો, એવી રીતના સેમ એવી જ રીતે મત દરિયે ઉભા દેખાય તો એ જળનો સ્પર્શ ન થાય, એવી દશા પ્રગટ થાય, એને સતજ્ઞાની કહેવાય. કેટલું સરસ ભજન. એવી દશા પ્રગટ થાય, મત દરિયે ઉભો દેખાય તો એ જળનો સ્પર્શ ન થાય, બધા સંયોગોની વચ્ચે ઉભો છે. બહુ આપણે કહેવાય ઠાડ વાત પુણ્યનો ઉદય છે, સાતાનો ખૂબ ઉદય છે. અને આપણે કહીએ ને કે પાણી માંગે છે ને ઘી મળે છે, એવો તો ઉદય છે. તો એવા ઉદયની વચ્ચે, એવા સંયોગોની વચ્ચે પણ જ્ઞાનીએ ઉદય અને સંયોગના અધીન થતા સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન તમામ, તે કહીએ જ્ઞાનની દશા. બાકી વાચા જ્ઞાન આવી અંદરમાં પ્રજ્ઞા ચીણી પટકીને ભેદ વિજ્ઞાન પૂર્વક રાગાદી ભાવથી ભિન્ન પોતાના જ્ઞાન સ્વભાવને અંદરમાં જ્યારે એ ગ્રહણ કરે છે ત્યારે ખરેખર જ્ઞાની થાય છે. એવા જીવને જ્ઞાની કહેવાય છે. આવી દશા પ્રગટ નથી થઈ અને ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતો નથી અને માત્ર વાણીમાં, વિકલ્પમાં, ક્ષયોક્ષમમાં, ધારણામાં, વાચામાં આ વાત આવી ગઈ છે તો એ જીવ જ્ઞાની નથી. એ જીવ તો માત્ર ક્ષયોક્ષમનો ધારી છે કે થોડી એ પ્રકારની ભાષા, એ પ્રકારની ક્ષયોક્ષમનો ઉઘાડ, એ પ્રકારનો પુણ્યનો ઉદય, તો એ પ્રકારે તત્વને બોલે છે. પરંતુ તત્વનું અંદરમાં પ્રણમન જેવું થવું જોઈએ એવું નથી થયું તો કોઈ પણ કાળે જ્ઞાની નથી. એને શાંતિનો અનુભવ નહીં થાય, એને સુખનો અનુભવ નહીં થાય, કારણ કે સ્વભાવનું અવલંબન જ નથી. ખાલી આપણે કહીએ ને વાતોથી વડા ન થાય, તો ખાલી વાતો કરે છે, વાતો સૂક્ષ્મ કરે છે, અગિયાર અંગ નવપૂર્વનું જ્ઞાન કરી લે છે, દ્રવ્યલિંગ પણ ધારણ કરી લે છે, દીક્ષા લઈ લે છે, ખ્યાલ ઉપદેશ આપે છે, સંઘ ચલાવે છે, ઉપાધ્યાયનું પદ મળે છે, આચાર્યનું પદ મળે છે, અનેક પદનો હાવી થઈ જાય છે, સમજાય છે. અને આવું થવા છતાં પણ આત્મજ્ઞાન નથી. આત્મજ્ઞાન ક્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માર્થે નહીં. આત્મજ્ઞાન ત્યાં મુનિપણ, આત્મજ્ઞાન નથી તો મુનિપણ સાચું નહીં, વ્રત સાચા નહીં, જે ક્ષયોક્ષમ જ્ઞાન છે એ પણ સાચું નહીં. એકડા વગરના મીંડાની કોઈ કિંમત નથી. કેટલું આમ છે ને કે સચોટ, કેટલી માર્મિક વાત શોર્ટમાં આપણે કહીએ ને, એક એક ગાથામાં જીણાગમના અનેક રહસ્ય, અનેક ઊંડા ગુણ રહસ્ય આત્મસિદ્ધિ શાસ્ત્રમાં બધા છેલ્લી ગાથા સુધી જો એક એક કેટલા સરસ સરસ ન્યાય, કેટલી સરસ સરસ સૈદ્ધાંતિક વાતો, જ્ઞાનીની અંતરંગ પ્રણતિ, અજ્ઞાનીની પ્રણતિ, મોહનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, મોક્ષનું સ્વરૂપ, માર્ગનું સ્વરૂપ, કારણનું સ્વરૂપ, કાર્યનું સ્વરૂપ, નિમિત્ત ઉપાદાનનું સ્વરૂપ, બોલો કયો સિદ્ધાંત આ શાસ્ત્રમાં નથી આવ્યો? ચાર અભાવકો, પાંચ, અરે પૂજારી છે, ચાર અભાવ કહો, પાંચ ભાવ કહો, પ્રમાણ નહીં નિક્ષેપની વાત કહો, બધી જ વાતો આ ગ્રંથમાં આવી. એટલે કે ને અનેક શાસ્ત્રનો નિચોડ આત્મસિદ્ધિ ગ્રંથમાં. મને તો એ જ એક નડિયાદની ભૂમિ યાદ આવે, એ જગ્યા યાદ આવે કે જ્યાં કૃપાળુદેવ બેઠા છે અને આ શાસ્ત્ર લખવાનું પ્રારંભ કરે છે અને લગાતાર એક પછી એક, એક પછી એક, એક પછી એક બોલો ગાથાઓ પ્રવાહ અંદરમાં આખો જ્ઞાનનો પ્રવાહ વૈરાગ્યનો પ્રવાહ અધ્યાત્મનો પ્રવાહ આગવનો પ્રવાહ નિશ્ચય વ્યવહારના સુમેળનો પ્રવાહ નિમિત્ત ઉપાદાનની સંધિનો પ્રવાહ આખો એ આત્મામાંથી એ જ્ઞાનનો પ્રવાહ આવી રહ્યો છે. ક્યાંથી આવી રહ્યો છે બોલો? એ જ્ઞાન ક્યાંથી આવી રહ્યું છે? એ વિશુદ્ધિ ક્યાંથી આવી રહી છે? એ પવિત્રતા ક્યાંથી આવી રહી છે? એ પાત્રતા ક્યાંથી આવી રહી છે? સ્વભાવના અવલંબનને જે જ્ઞાન પ્રગટ થયું છે એ જ્ઞાન વિચિક્ષણ, એ જ્ઞાન વિલક્ષણ, એ જ્ઞાન અદભુત મહિમા નું ધારી જ્ઞાન સ્વભાવ અને એના આટલે પ્રગટ થયેલું જ્ઞાન પણ કેટલું અદભુત છે. સમજાય છે? સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાનની દશા બાકી વાચા જ્ઞાન. બાકી વાચા જ્ઞાન એટલે બોલે છે કે જગતમાં અજ્ઞાની અજ્ઞાની બોલે શું છે? અજ્ઞાની કે જગતમાં ક્યાંય સુખ નથી. અજ્ઞાની શું બોલે છે? આ શરીર મારું નથી. અજ્ઞાની શું બોલે છે? કે નિમિત્ત કાર્ય થાય નહીં, વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય નહીં. અજ્ઞાનીની વાણી પણ આગમ અનુસાર છે કે નહીં? જે બોલે છે તો આગમ અનુસાર બોલે છે, બરાબર છે? જ્ઞાની બોલે છે, અજ્ઞાની બોલે છે, વાણીમાં કોઈ ફરક નથી. જ્ઞાની પણ આ પ્રકારના વચન બોલે છે કે હું શરીર નથી, નાયક ભાવ છું, હું પ્રાણામિક ભાવ છું. જ્ઞાની પણ આ પ્રકારના વચન બોલે છે અને અજ્ઞાની પણ આ પ્રકારના વચન બોલે છે. બોલો તો ફરક શું છે? એકને જ્ઞાની કેમ કહીએ છે, એકને અજ્ઞાની કેમ કહીએ છે? ફરક કોના આધારે કરશો? વાણી તો દેવની સેમ છે, વ્યવહાર તો દેવનો સેમ છે, આચરણ તો દેવનું સરખું છે, સદાચારમય જીવન છે, ખાનપાન પણ શુદ્ધ છે. બોલો તો એકને જ્ઞાની ને એકને અજ્ઞાની કોના આધારે કહીએ છે? એ જ્ઞાની અજ્ઞાનીનું વિભાજન કોના આધારે પડ્યું? એ જ્ઞાની અજ્ઞાનીનું વિભાજન અંદરની માન્યતાના આધારે પડ્યું છે, વાચા જ્ઞાનના આધારે નહીં, વાણીના આધારે નહીં, સંયોગના આધારે નહીં, સંયોગના આધારે નહીં, શરીરના અને ઇન્દ્રિયના આધારે નથી પડતું. એ જ્ઞાનીનું અજ્ઞાનીનું વિભાજન પડે છે તો અંદરના અભિપ્રાયના આધારે. જ્ઞાનીનો આખો અભિપ્રાય બદલાઈ ગયો, અજ્ઞાનીની ભાષા બદલાઈ છે, પણ જ્ઞાનીની તો ભાષા સાથે અભિપ્રાય બદલાય. જેની ભાષા સાથે જેનો અભિપ્રાય બદલાય એને જ્ઞાની કહેવાય. ખાલી ભાષા નહીં, ગુરુદેશના પ્રતાપે આપણી ભાષા તો બદલાઈ રહી. સાંભળો ધ્યાનથી શું કહું છું, અજ્ઞાનીની ભાષા તો બદલાઈ રહી, સમજાય છે? પરંતુ અભિપ્રાય નથી બદલાય. જ્ઞાનીની ભાષા પણ બદલાય અને જ્ઞાનીનો અભિપ્રાય પણ બદલાય. ખાલી ભાષા નહીં, ગુરુદેશની ખાલી ભાષામાં બોલતા હતા? ગુરુદેશની કોઈ ભાષા હતી? માતાજીની કોઈ ભાષા હતી? બોલો, વાચા જ્ઞાન હતું ખાલી? ક્યાંકનું સમયસર વાંચી લીધું અને હવે સમજાવવા બેસી ગયા? ખાલી ભાષા જ્ઞાન હતું? બોલો, ભાષા સાથે, જીવન સાથે, પ્રણતિ સાથે, ઉપયોગ સાથે અંદરમાં અભિપ્રાય બદલાય એ જ્ઞાન. ખાલી ભાષા બદલાય અને અભિપ્રાય ન બદલાય તો એ અજ્ઞાન. ભાષા તો આપણા બધાની બદલાઈ ગઈ. બોલો, આપણને કોઈ પૂછે તમે કોણ છો? તું કોણ છે? હું જીવ છું, મારામાં જ્ઞાન છે, જ્ઞાનથી જાણું છું, હું શરીર નથી. બોલો, બોલીએ છીએ કે નહીં? તો આગમ અનુસાર નથી ભાષા? ઉપરનો કરતા નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી, બધા પોતપોતામાં પોતપોતાનું કાર્ય કરવામાં સમર્થ છે. બોલો, ભાષા તો આગમ અનુસાર આપણે પણ બોલીએ છીએ, પણ ભાષા બદલાય એની સાથે સાથે અભિપ્રાય બદલાય, જ્ઞાન બદલાય, ઉપયોગ અંતર્મુખ થાય, બધેથી છૂટીને ઉપયોગ અંતર્મુખ થાય. જો પર દ્રવ્યનું લક્ષ છોડી અને પ્રમાણના દ્રવ્યમાં આવવાનું છે, અને પ્રમાણના દ્રવ્યમાં પણ પર્યાયનું લક્ષ છોડીને નયમાં આવવાનું છે. નય એટલે એક સ્વભાવ, એક ધર્મ, એક અંશને મુખ્ય કરનાર, સમજાય છે? એને કહેવાય નય. તો નય કોને મુખ્ય કરે છે? શુદ્ધ નય કોને મુખ્ય કરે છે? પરમ શુદ્ધ નિશ્ચય નહીં કોને મુખ્ય કરે છે? શુદ્ધ નહીં કોને મુખ્ય કરે છે? આ હા હા, સ્વભાવ નહીં. અને આખા પ્રમાણના દ્રવ્યમાં જે અશુદ્ધતા છે, આખા પ્રમાણના દ્રવ્યમાં જે પર્યાય ભેદ છે, આખા પ્રમાણના દ્રવ્યમાં જે પર્યાય અંશ છે, બદલતો અંશ છે, અનિત્ય, ક્ષણભંગુર, એક સમય, ક્ષણિક પર્યાય છે, ગુણ ભેદ છે, વિતરાગી પર્યાય છે, રાગની પર્યાય છે, એક સમયની પર્યાય માત્ર ને એ શુદ્ધને ગૌણ કરે છે અને શુદ્ધ સ્વભાવને મુખ્ય કરે છે. શુદ્ધ સ્વભાવને મુખ્ય કરે છે તેની પરિણતિમાં પણ શુદ્ધતા પ્રગટ થાય છે. સમજાય છે? કેટલી સરસ વાત છે. બાકી વાત જ ના, વાણીમાં તો અગિયાર અંગ નવ પૂર્વ, જ્ઞાનમાં અગિયાર અંગ નવ પૂર્વ, વાણીમાં પણ ગમે તેટલું આવી જાય. પરંતુ જ્યાં સુધી અભિપ્રાય નથી બદલાયો ત્યાં સુધી એ જ્ઞાનીની એવી અંતરંગ દશા જેવી પ્રગટ થાય તેવી નહીં થાય. તારે જ્ઞાનીનું કઈ કોપી કરવું હોય, કોપી કોપી કયા કોપી કેટ કોપી કોપી સમજાય છે, ત્યારે શું કેવાય કોપી ને સમજાય છે, ત્યારે જ્ઞાનીનું કઈ કોપી કરવું હોય તેના અભિપ્રાય ને કોપી કરવું, જ્ઞાનીની જળની ક્રિયાને કોપી નહીં કરવું સમજાય છે, એને કોપી નહીં કરતો. જ્ઞાનીના ક્ષયોક્ષમ જેવા પોતાના ક્ષયોક્ષમ ને કરવાની ભાવના નહીં કરતો. કેટલું જ્ઞાનીનું જ્ઞાન છે, ગુરુદેવને કેટલું જ્ઞાન હતું સમજાય છે, તો એની કોપી નહીં કરતો સમજાય છે, એની કોપી નહીં કરતો, એને આદર્શ નહીં બનાવતો. જ્ઞાનીના ક્ષયોક્ષમ જ્ઞાનને આદર્શ નહીં બનાવતો, જ્ઞાનીની વાણીને આદર્શ નહીં બનાવતો. હા, હું પણ ગુરુદેશી જેવા, ગુરુદેશી સાથે તો કોઈ કમ્પેરિઝન નથી, પણ હું પણ આમના જેવું બોલું, હું પણ આમના જેવું જ્ઞાન કરું પ્રાપ્ત, મારું પણ નામ થાય, મને પણ બધા ઓળખે, તો નામને કોપી નહીં કરતો, જ્ઞાનને કોપી નહીં કરતો, વાણીને કોપી નહીં કરતો, આચરણને કોપી નહીં કરતો. તારે અગર જ્ઞાનીમાંથી કઈ ગ્રહણ કરવું હોય તો પ્રથમમાં પ્રથમ તો એમની માન્યતા, એમના અભિપ્રાયને કોપી કરજે, ભાવના એવી ભાવજે કે એવો અભિપ્રાય મારો થાય. પોઈન્ટ સમજાય છે, એવો અભિપ્રાય મારો થાય તો જ્ઞાનીમાંથી એ કોપી કરે. કારણ કે આપણે ઘણી બધી વાર આકર્ષિત થઈ જઈએ ક્ષયક્ષમ જ્ઞાનથી, આકર્ષિત થઈ જઈએ વાણીથી, આકર્ષિત થઈ જઈએ આચરણથી, આકર્ષિત થઈ જઈએ પુણ્યના ઉદયથી, અને આકર્ષિત થઈ જઈએ બહારના ત્યાગથી, વ્રત આદિથી. ખ્યાલ આવે છે, એનાથી આપણે શું થઈએ, આકર્ષિત થઈ જઈએ. પણ એનાથી આકર્ષિત ન થવું, કારણ કે એ તો બધું આગળ આવશે, વ્રત આવશે, સંયમ આવશે, નિયમ આવશે, મુનિદશા આવશે, ચારિત્ર આવશે, શ્રેણી માનસું બધું થશે આગળ. પણ ક્યારે એનો મૂળ પાયો જયારે નખાશે ત્યારે આખું બિલ્ડિંગ ક્યારે ઉભું થશે, જયારે અંદરની નીડ સ્ટ્રોંગ હશે તે બિલ્ડિંગ પણ સ્ટ્રોંગ ઉભું થશે. તે સમ્યક દર્શન, માન્યતા, અભિપ્રાય, ખરેખર આખા દિવસમાં હજારો વાર કહું છું, આપણી માટે કહું છું, યાદ આવવું જોઈએ કે ખરેખર હું કોણ છું, મારું શું સ્વરૂપ છે, હું કયા સ્વરૂપે અંદરમાંથી રાજમાન છું, શું માનું છું પોતાને, હું આ જળ આ શરીર એને હું પોતાને પોતાનું માનું છું, આ મિથ્યાત્વ છે, આ વાણીનો કરતા હું નથી, આ આત્મસિદ્ધિનો જે સ્વાધ્યાય થયો એમાં જે પણ ભાષા, વાણી, જ્ઞાન, ભાવ, શુભાવ, મન કચાય, સમજવાનો, સમજાવવાનો જે પણ રાગ ભાવ છે, એ રાગ ભાવ મારું સ્વરૂપ નથી. આ બધા રાગ ભાવને, આ બધા જળને, આ બધા પરને, આ બધા સંયોગને, આ બધા પ્રણામને, આ બધી પર્યાયને, આ બધી અવસ્થાને, હાલત દશાને, શરીરની દશાને જાણવા વાળું હું છું. ખરેખર એવું લક્ષ અંદરમાં થાય, હું તો માત્ર જાતના સિદ્ધતાની મૂર્તિ છું, કોઈ પરદ્રવ્ય સાથે મારો કોઈ પ્રકારનો સંબંધ નથી, નાસ્તી સર્વોપી સંબંધ, બધા દ્રવ્ય પોત પોતામાં, પોત પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં, પોત પોતાના સ્વચતુષ્ટયમાં બધા દ્રવ્ય વિરાજમાન છે, બધા દ્રવ્ય પ્રતિષ્ઠિત છે, બધા દ્રવ્ય પોત પોતામાં રહેનાર, કોઈ કોઈનું કોઈ પ્રકારે કાંઈ કરી શકવામાં સમર્થ, સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કઈ જ્ઞાની દશા બાકી વાસના જ્ઞાન. જો આના પછીની ગાથા છેલ્લી બે ગાથા છે, સ્થાન સ્થાન કપાચ વિચારીને છત, બહુ સરસ છે. જો આનો અર્થ સમજાય છે, હવે કયા સ્થાનક, પાંચ, પાંચમું સ્થાનક, પાંચ સ્થાનક, છઠ્ઠું સ્થાનક, અને પામવું છે પાંચમું, વર્તવું છે છઠ્ઠા રૂપે, વિચાર કરવો છે પાંચેમનો, ત્રણ વાત છે આમાં. પાંચ સ્થાનક નો વિચાર, છઠ્ઠા રૂપે વર્તવું, અને પાંચમા સ્થાનક ને પામવું. શું કીધું, સમજાયું? વિચાર કોનો કરવો, તો કે પાંચ નો, બરાબર. પાંચ કયા કઈ, પાંચ સ્થાનક કયા, પાંચ સ્થાનક કયા, બોલો. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે, અને મોક્ષ નો ઉપાય છે. ખ્યાલ આવે છે, મોક્ષ છે અને મોક્ષ નો ઉપાય છે, એ છે પાંચ સ્થાનક. તો આ જે પાંચ સ્થાનક છે એનો વિચાર ગંભીરતાથી કરો. હું છું, આ હા, હું સ્વીકાર ટકવા વાળો જ્ઞાય ભાવ, શાશ્વત शाश्वत मारू स्वरूप शाश्वत है। हाँ 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 कोई दिवस हूँ नष्ट नहीं थवानो कोई थी उत्पन्न नहीं थवा एवो हूँ शाश्वत तकवा वालो एवो हूँ शाश्वत नित्य तकवा वालो ध्रुव लायक भाव ख्याल आवे ना एक में ना મારા ભાવો નો કરતા ભોગતા હું છું નિત્ય છું કરતા છું ભોગતા છું છ નો વિચાર કરવો બરાબર અહીંયા આમ લખ્યું છે સ્થાનક પાંચ વિચારીને અને છઠ્ઠે વર્ષે જે છઠ્ઠું સ્થાનક કયું છે છઠ્ઠું સ્થાનક કયું છે કયું છે આત્મા છે આત્મા નિત્ય છે આત્મા કરતા છે આત્મા ભોગતા છે મોક્ષ છે એ પાંચમું છે અને મોક્ષ નો ઉપાય છે મોક્ષ માર્ગ છઠ્ઠું સ્થાનક કયું છે મોક્ષ માર્ગ તો વર્તવું પ્રવર્તવું મોક્ષ માર્ગ રૂપે મોક્ષ માર્ગમાં વર્તવું સંસાર માર્ગ ને છોડી મોક્ષ માર્ગ માં વર્તવું અને પામે સ્થાનક પાંચમું જે મોક્ષ માર્ગ માં વર્તે છે એ પાંચમું સ્થાનક પામ્યા વગર એટલે મોક્ષ પામ્યા વગર એ નહીં રહે પામે પામે પરિણમન પામવું શું છે આપણે પ્રાપ્ત શું કરવું છે આપણો અલ્ટિમેટ ગોલ શું છે અલ્ટિમેટ એમ શું છે આ સ્વાધ્યાય કરવા પાછળ નું પ્રયોજન શું છે હેતુ શું છે લક્ષ્ય શું છે ખ્યાલ આવે છે આત્મસિદ્ધિ શાસ્ત્ર નો સ્વાધ્યાય કરવો એની પાછળ હેતુ શું છે સ્વાધ્યાય પૂરો કરો ગ્રંથ પૂરો કરો ગાથાઓ પૂરી કરી ના હેતુ એ નથી હેતુ શું છે પામે સ્થાનક પાંચમું આ પાંચમું સ્થાનક કયું છે પાંચમું મોક્ષ છે પાંચમું છે ને મોક્ષ છે અને વર્ષે છઠ્ઠે છઠ્ઠે વર્ષે છે તો છઠ્ઠા રૂપે વર્તવું પાંચમા ને પામવું અને પાંચ નો વિચાર કરવો પાંચ નો વિચાર કરવો છઠ્ઠા રૂપે વર્તવું અને પાંચમા ને પામવું કારણ કે જે મોક્ષ માર્ગ ઉપર ચાલે છે એ નિયમ થી અલ્પકાળ માં મોક્ષ ને પામવાના છે મોક્ષ માર્ગ ઉપર ચાલનાર ગુરુઓ છે અને ગુરુઓ અલ્પકાળ માં અરિહંત અને સિદ્ધ દશા પામવાના છે મોક્ષ ને પામવાના છે અવ્યાબાદ અનંત સુખ ને પામવાના છે અશરી ની દશા ને પામવાના છે કેટલી સરસ ગાથા છે એમાં નહીં સંદેહ ખ્યાલ આવે છે તો શું કીધું ત્રણ વાત સમજાય ત્રણ વાત આપણે શું લીધી પહેલી વાત શું લીધી આપણે કે પાંચ નો વિચાર કરો પાંચ નો વિચાર કરો અને પાંચ નો વિચાર કરવો સ્થાનક પાંચ વિચારીને તો એક 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 પદ નો જીત આપણે આગળ લીધો શંકા સમાધાન શંકા સમાધાનમાં એક એક પદ સંબંધી કેટલી બધી શંકા અને એનું કેટલું અદભુત સમાધાન આત્મા છે તો છે હવે હું હતો હું છું અને હું રહીશ તો મારાથી ભિન્ન જે પણ નષ્ટ થઈ જાય છે એ હું નહીં પછી એક સમયની પર્યાય હોય શરીર હોય સંયોગ હોય ઉદ્યાધીન જે પણ કર્માધીન જે પણ નો કર્મ જે પણ બાહ્ય સામગ્રી છે એ બધી કેવી છે નાશવાન છે અને હું છું તો આત્મા છે મારું અસ્તિત્વ છે મારા માં છે મારા થી છે મારા થકી છે હું મારા આધારે છું કોઈના આધારે નથી હું મારા ભાવ પ્રાંતિ જીવું છું મારા ચૈતન્ય ભાવ પ્રાંતિ જીવું છું હું દસ પ્રાંતિ નથી જીવતો હું છું અસ્તિત્વ કોણ છે મારામાં એ રીતના પ્રત્યેક દ્રવ્ય છે એ રીતના હું પણ છું હું મારું અસ્તિત્વ ધરાવું છું હું મારા ગુણધર્મને લઈને બેઠો છું હું મારી અંદરની શક્તિઓને લઈને બેઠો છું મારા અનંત ધર્મ છે સ્વભાવ છે શક્તિ છે હું છું નિત્ય છું તો કેવો છું ક્ષણિક છું એક એક સમય નષ્ટ થઈ જાઉં છું તો કે પર્યાય નષ્ટ થાય છે પણ વસ્તુ નષ્ટ નથી થતી વસ્તુ તો અન્વય 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 એક ધારાએ ધારાએ આહા સમજાય છે, નવ તત્વો માં છુપાયેલી આત્મજ્યોતિ અને અન્વય રૂપે પ્રવાહ રૂપે એક ધારા એ વસ્તુ તો હર પર્યાયમાં દ્રવે દ્રવી રહી છે, મોજુદ છે, હાજર છે, ઉપલબ્ધ છે, જાગતો જીવ છે, ઉભો છે ક્યાં. તો સ્થાનક પાંચ વિચારીને છઠ્ઠે વર્તે અને પાંચમાં ને પામે. ત્રણ વાત આવી ને, છઠ્ઠે વર્તે એટલે વર્તન. હવે આવું વિચાર કરીને શું કરવું? ખાલી વિચાર કર્યા કરો, ખાલી ખાલી જ્ઞાન કરવું તો કે વર્તવું, વર્તન, વર્તન પરિણમન, પરિવર્તન, અભિપ્રાયમાં પરિવર્તન, જ્ઞાનમાં પરિવર્તન, આચરણમાં પરિવર્તન. છઠ્ઠે વર્તે, વર્તે, વર્તવું, પ્રેક્ટિકલી વર્તવું. જે રીતના આપણે ડ્રાઇવિંગ સ્કૂલમાં આપણે ગાડી શીખીએ, પછી પ્રેક્ટિકલી આપણે પોતે પેલા શીખીએ ટીચરના સહારે, સમજાય છે, રૂલ્સ ના સહારે, બુક ના સહારે, અને પછી વર્તે પોતે, પોતે વર્તે. સ્વાધીન પણ હવે તો હું પોતે લઈ જાઉં છું, હું તો જાતે ચલાવું છું, હું તો પોતે ચલાવું છું. હવે પોતે પેલા તો ગુરુગામ આગમ, ગુરુગમ, સમજાય છે, એના આધારે વિચારતો તો, શીખતો તો, સમજતો તો, પણ પછી ખબર પડી ગઈ અંદરમાં પોતાની વસ્તુ, પોતાની સામર્થ, પોતાના સ્વરૂપને અંદરમાં સમજી લીધો. બે દ્રવ્યની ભિન્નતા ગુરુગમના આધારે, આગમના આધારે સમજી લીધી, પછી વર્તે મોક્ષ માર્ગમાં, વર્તે તમને દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે, વર્તે શ્રોતાગણ સ્થાનથી આગળ વર્તે. વર્તે એટલે પરિણમે, પ્રેક્ટિકલી પ્રયોગમાં ઉતરે, આચરણ પ્રેક્ટિકલી અંદરમાં પ્રણમન પૂર્વક, જ્ઞાન પૂર્વક, શ્રદ્ધાન પૂર્વક, નિશંકપણથી, નિર્ભાર, નિર્ભય, નિરપેક્ષપણથી મોક્ષ માર્ગમાં વર્તે. જે જીવ અત્યારથી હતો, એક જીવ, આ હા હા, અભિપ્રાય પલટાતા એક જીવ સમ્યક દ્રષ્ટિ થઈ, એક જીવ આગળ આગળ વૈરાગી થતા એક જીવ વ્રતિ થયો, એક જીવ પૂર્ણ વિરક્તા થઈ તો એક જીવ મુનિ થયો. વર્ત્યો, વર્તે, સ્કૂલમાં એડમિશન લે પછી જાય, બેસે, ભણે, આખું વર્ષ વર્તે ને, એક એક દિવસે સ્કૂલમાં જાય, રોજ જાય, ભણે, અને પછી છેલ્લે એક્ઝામ આપે, એટલે એક પરિણમન કહીએ ને, વર્તવું કહીએ ને, આચરણમાં મૂકવું, શ્રદ્ધાનમાં વાતને મૂકી, ખાલી વાણી, ખાલી સાંભળવું, ખાલી બોલવું, ખાલી સાંભળવું, ખાલી ક્ષયક્ષમ જ્ઞાન, ખાલી ધારણા જ્ઞાન, વાચા જ્ઞાન નહીં, વર્તે, વર્તે અંદરમાં. તો છઠ્ઠે વર્તે, પાંચનો વિચાર, છઠ્ઠે વર્તવું, પાંચને પાંચમાં ને પામવું, પામે સ્થાનક પાંચમું. પાંચમું શું છે? મોક્ષ. મોક્ષ, મોક્ષ મોહ ભાવનો પૂર્ણતઃ ક્ષય થવો, મુકાવવું, સંપૂર્ણ દરે કર્મ, ભાવ કર્મ, નો કર્મ થી રહી થવું, એનું નામ મોક્ષ. તો પામે સ્થાનક પાંચમું, એમાં નહીં સંદેહ. આ સારાંશ, આ લાસ્ટ લેક્ચર છે ને આત્મસિદ્ધિનો, તો આખા ગ્રંથનો, બધી ગાથાઓનો હંમેશા સારાંશ છે, આ સારભૂત ગાથા છે. આ એમ એમ સમજો કે આચાર્ય કૃપાળુ દેવે આત્મસિદ્ધિ લખી અને છેલ્લે આપણને આદેશ આપે છે. આ આદેશરૂપ ગાથા છે કે તારે હવે કરવું શું, આ લખી અમે વાંચી તે, બરાબર છે. હવે વાંચ્યા પછી સમજી લીધી, પછી અર્થ સમજાઈ ગયા, ગાથા સમજાઈ ગઈ, બધાનો ભાવ સમજાઈ ગયો. હવે તો કે હવે આદેશ છે અમારો કે તું સાંભળે છે એની સાથે હવે વિચાર કરશે. સ્થાનક પાંચ વિચારીને, આનો વિચાર છો, એ છો નો વિચાર, સમજાય છે. તો એનો વિચાર કરી ઊંડાણમાં જઈને ગંભીરતા પૂર્વક એક 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 પદનો વિચાર કરો, કરતા છું તો કોનો, અગર હું કર્મ કરતા નથી તો કેમ, હું કરતા છું તો મારા ભાવનો તો ભાવનો કેમ, સમજાય છે. એક એક નો ઊંડાણમાં જઈને વિચાર કરો. હમણાં મુખ્ય વિચાર ચાલે છે ને, એ જ વાત ચાલે છે પરદ્રવ્ય નો. તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ પણ હોય, કરતા નથી, ભોગતા નથી, કારક નથી, વેદક નથી. પરદ્રવ્ય નો કોઈ જ્ઞાની અજ્ઞાની કરતા ભોગતા નથી. અજ્ઞાની છે તો પર ના લક્ષે પોતાની પર્યાયમાં પ્રતિ સમયે પોતાને ભૂલીને જે રાગ દ્વેષના પ્રણામ થાય છે, રાગ દ્વેષના પ્રણામને કરે છે અને એના પર સ્વરૂપ આકુળતાને ભોગવે છે. તો એ અજ્ઞાની કરતા છે, ભોગતા છે, પણ કોનો, પરનો નહીં, પોતાની અંદરમાં પરના લક્ષ્ય રાગને ભોગવે છે. ભોગવે છે કોને? પરને નહીં, પરના લક્ષ્ય રાગ થાય છે, રાગને ભોગવે છે, રાગને કરે છે, રાગ દ્વેષના ભાવ રૂપે વર્તે છે. અહીંયા કે છે ના એ રૂપે વર્તવાનું બંધ કર, અનાધિકારથી એ રૂપે વર્તન તારું ચાલે, ખોટું વર્તન છે. બાળકનું ખોટું વર્તન હોય સ્કૂલમાં તો કાઢી મૂકે કે નહીં, પનિશમેન્ટ આપે કે નહીં? ખોટું વર્તન કરે, ખોટો વ્યવહાર કરે, ખોટી મસ્તી કરે, ખોટી ચુગલી કરે, કંઈક ખોટું માર્કશીટ કરે, કંઈક નુકસાન કરે, એક ખોટું કામ કરે જે જે સ્કૂલના રૂલ્સથી વિરુદ્ધ હોય, તો એને પનિશમેન્ટ આપે કે નહીં? એને પનિશ કરે કે નહીં? એને સ્કૂલમાંથી ઇન્વેસ્ટિગેટ કરી નાખે કે નહીં? તો એવી રીતના આપણો અભિપ્રાય પણ વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ ચાલશે, એવું વર્તન ચાલશે કે જે વસ્તુ સ્વરૂપથી અત્યંત વિરુદ્ધ છે, તો આપણે પણ મોક્ષ માર્ગથી આપણે પણ બાકાત થઈ જશે. એન્ટ્રી નહીં મળે આપણને, બાળકને એન્ટ્રી નહીં મળે સ્કૂલમાં, આગળ મસ્તી કરશે, ખોટું કામ કરશે, ડિસિપ્લિન જોશે, આચરણ જોશે, વિનય વિવેક જોશે, સમજાય છે? તો એ રીતે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, તો આ સિદ્ધાંતો શું છે? રૂલ્સ રેગ્યુલેશન છે એ રૂપે વર્તે છે, છઠ્ઠે વર્તે જે આ મોક્ષ માર્ગ રૂપે વર્તે. બહુ સરસ ગાથાઓ છે. છઠ્ઠે વર્તે જે પામે થાનક પાંચમું એમાં નહીં સંજે. આ બધી સારા બધી છેલ્લી છેલ્લી ગાથાઓ પણ બહુ સરળ સરસ ગંભીર, કેટલું બધું આમાં કહી દીધું બોલો, આની પહેલાની ગાથામાં કેટલું બધું કહી. હવે આદેશ છે, આ ગુરુના આદેશ છે, ગુરુ કઈ આદેશ આપશે કે નહીં, હોમવર્ક આપશે કે નહીં, કઈક તો ભાવના ભાવશે કે નહીં કે આટલું અમે સમજાવીએ છીએ, લખીએ છીએ, અકારણ કરુણા વર્તે છે, જેવું સ્વરૂપ અંતર્મુખ થતા અમે અનુભવીએ છીએ, અમને જે સ્વભાવના આશરે આનંદ ઉપલબ્ધ થાય છે, એવા સ્વભાવને તમે બધા પણ જલ્દી પામો. તમે પણ એ સ્વભાવના લક્ષ્ય આનંદને પામો, એને ભોગવો. તો પરદ્રવ્યનો કરતા ભોગતા તો જ્ઞાની અજ્ઞાની કોઈ નથી, અજ્ઞાની પોતાના અંદરમાં થતા રાગાદી ભાવનો કરતા ભોગતા છે, અને જ્ઞાની એટલે કે જ્ઞાની રાગાદી ભાવનો કરતા ભોગતા નથી, પણ જ્ઞાની પોતાના આનંદનો વિતરાગ ભાવનો જ્ઞાન ભાવનો કરતા ભોગતા. સ્વભાવના લક્ષ્ય જે જ્ઞાન ભાવ વિતરાગ ભાવ આનંદ ભાવ પ્રગટ થયો છે, જ્ઞાની એના કરતા ભોગતા. આ તો ખરેખર જગતથી સંપૂર્ણપણે નિરપેક્ષ થવાની વાત છે, અને સંપૂર્ણપણે બધાથી ઉપયોગ ખસેડીને હટાવીને લક્ષ જોઈને અંદરમાં પોતાના આત્માનું લક્ષ જયારે કરશે, કેટલી મહિમા અંદરમાં પોતાના આત્માની જોશે, જગતના બધા પદાર્થો પ્રત્યેથી લક્ષ હટીને ગૌણ થઈને અને અને અંદરમાં ન રાગ ન દ્વેષ, કોઈ દ્વેષ ભાવથી નહીં, કોઈ અણગમાના ભાવથી નહીં, પણ સહજ કે મારા સ્વભાવ સાથે આનો કોઈ મતલબ નથી, કોઈ સંબંધ નથી, હો તો હો, ન હો તો ન હો, એમાં કોઈ મારું વધવું કે ઘટવું થતું નથી. એ છે ઉદય પ્રમાણ, આવે છે ઉદય પ્રમાણ, રહે છે ઉદય પ્રમાણ, જાય છે ઉદય પ્રમાણ. કોઈ ઈચ્છા કોઈ વાંધા નથી, આવે છે ઠીક છે, ન આવે ઠીક છે, રહે છે ઠીક છે, જાય છે ઠીક છે, એનું સ્વતંત્ર પણ જાણીને અંદરમાં પોતાના સ્વભાવમાં વર્તવું, એ ખરેખર મોક્ષ માર્ગમાં વર્તવું છે, એ આ પાંચમા છઠ્ઠા પદમાં વર્તવું છે. છઠ્ઠે વર્તે એટલે છઠ્ઠો પદ જે છે એ રૂપે વર્તે, મોક્ષ છે મોક્ષ નો ઉપાય છે એટલે મોક્ષ માર્ગ રૂપે વર્તે. કોના આશરે વર્તશે મોક્ષ માર્ગમાં? આગળ વર્તશે કોના આશરે? ગુણસ્થાન આરોહણ કોના આશરે થશે? એટલે સ્વભાવના આશરે, સ્વભાવના આશરે. ખ્યાલ આવે છે? તો સ્થાનક પાંચ વિચારીને છઠ્ઠે વર્તે છે, પામે સ્થાનક પાંચ નું આહા હા, છઠ્ઠે વર્તશે મોક્ષ માર્ગમાં, વર્તશે સંબંધ નિદ્રા રૂપે, વર્તશે સાધક દશા રૂપે, વર્તશે અંતરાત્મા રૂપે, વર્તશે વિતરાગ દશા રૂપે, વર્તશે સ્વભાવનું વધારે 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 ને વધારે અવલંબન લેતો જશે, સ્થિરતા વધશે, એકાગ્રતા વધશે, લીનતા વધશે. ઓહો, તો અલ્ટિમેટલી કોને પામશે? અલ્ટિમેટલી કોને? જેવી રીતના કોઈ સીએ ભણવાનું ચાલુ કરે ને એને અલ્ટિમેટ દેખાય, હજી તો ભણવાનું ચાલુ નથી કર્યું, હજી તો સીએ ફાઉન્ડેશન નથી આવ્યું, અલ્ટિમેટ દેખાય એને પોતાની પ્રેક્ટિસ દેખાય, એને કરોડ રૂપિયા દેખાય, એને એનું નામ દેખાય, એની ઓફિસ દેખાય, એની કેબિન દેખાય, એને મોટી મોટી કંપનીમાં પોતે સીઈઓ છે ને પ્રેસિડેન્ટ છે એમ દેખાય. એવી રીતના મોક્ષ માર્ગમાં ચાલતા જીવોને આ અલ્ટિમેટ દશા દેખાય. અમે તો પૂર્ણ દશા ઈચ્છાઈએ, સાદી અનંત કા આનંદ લઈએ. સમજાય? અમે તો પૂર્ણ દશા, પૂર્ણ દશા, અલ્ટિમેટ પૂર્ણ દશા દેખાય. કેવળ જ્ઞાન મુનિરાજ ની આજુબાજુ આટા મારે છે, આટા મારે છે. હા હા હા, કેવળ જ્ઞાન ને ગ્રહણ કરશે, હમણાં કેવળ જ્ઞાન પ્રગટ કરશે અંતર મુહૂર્તમાં. हमें तो उपदेश आता था, हमें तो बोलता था, हमें तो लगता था हाँ हाँ हाँ, क्या गया गया अंदर गया गया हाँ हाँ, स्वभाव में गया गया, ठीक थी गया, लीन थी गया, एकाग्र थी गया, उपयोग बाहर आयो नहीं हाँ, आ लखवा रही गयु हाँ हाँ, बोलवा रही गयु, क्रिया बंद थी गई, अंदर में लीन थी गया, गुण स्थान आरूढ़ थी गया, गुण स्थान पर आगे चलता गया, कामे थानक पाचमू एमा नहीं संदेह, यहाँ कोई संदेह न, ये पाचमू थानक पामसे मोक्ष दशा पामसे में कोई हवे शंका ने स्थान नहीं, कोई संदेह नहीं, एमा कोई बीजो विकल्प करवा देव नहीं, मोड़ा में साकर मूको कोई संदेह हो गणास में अनुभव करते के नहीं, संदेह के शंका डाउट से कोई संदेह ખેલાય છે, કોઈ સંદેહ નથી, સાકર વિગેરે ની શંકા, મોડું ગયું થશે, બહુ સરસ છે. ચલો છેલ્લી વાર્તા આપણે લઈ લઈએ, બે વાર્તા નો આપણે 50 મિનિટ સ્વાધ્યાય કર્યો, ખુબ આનંદ પૂર્વક આ એક એક ગાથા નો ખરેખર સ્વાધ્યાય છે, ચિંતન મંથન છે, ખરેખર જો આ પતી ગયું એટલે બસ પતી આત્મસિદ્ધિ ભરી લીધી થઈ ગયું એમ નહીં, આપણા બધાનું કર્તવ્ય છે કે આપણે પાછું પહેલેથી રોજ એક એક ગાથા પાછી રિવાઇઝ કરીએ. ગુરુદેવજી ના પ્રવચન વાંચે રોજ એક ગાથા થઈ શકે ને, ચાર લાઈન ની રોજ એક આપણે એકો એક ગાથા લીધી, પાછું રિવિઝન કરો, જો કેટલું યાદ છે, કેટલા ભાવ આપણને ખ્યાલમાં છે, કેટલું ભૂલી ગયા છે, કેટલું સ્મરણમાં છે, ખ્યાલ આવે છે? ઓલમોસ્ટ તો બધી ગાથાઓ ખ્યાલ જ આવશે, કારણ કે બહુ સરળ ભાષામાં લખી, તો આપણું કર્તવ્ય છે કે રોજ એક એક ગાથા આપણે રેવાય છે, આ બધી વસ્તુઓ રોજ રિવિઝન, એનું ઘૂંટન, એનું ગોલન, એનું ચિંતન મંથન રમવી જોઈએ, ઉપયોગમાં રમે. માતાના ઉપયોગમાં બાળક સ્કૂલમાં ગયો હોય ને તો માતાના ઉપયોગમાં બાળક રમતો હોય, રમતો હોય, અરે બાજુમાં રમતો હોય ને બાળક ઘરમાં, તો પણ એના ઉપયોગમાં માતાના ઉપયોગમાં બાળક રમતો હોય, એની નજર ત્યાં હોય, કામ કરતી પણ નજર ત્યાં હોય, એ રીતના બહારમાં ગમે તે ચાલશે, પણ ઘડી ઘડી જરા આપણે કહીએ ને, હમણાં જે વિચારતી હતી થોડી કલાક બે કલાક પહેલા, કે કઈક વિકલ્પો કોઈક સહયોગ સંબંધી વધી ગયા તો તરત એને સ્વભાવના આશયથી છોડો, તરત દ્વેષ્ઞાન કરો, તરત પ્રજ્ઞાથી નહીં પટે, અરે આ ક્યાં વહી ગયો, આ કયા રાગદ્વેષના પરિણામમાં વહી ગયો ફ્લો થઈ ગયો, પાછું વારું પોતાને, અરે આ રાગ મારું સ્વરૂપ નથી, સહયોગ મારું સ્વરૂપ નથી, હા હા હા, તો એ રીતે આખું અંદરમાં વારંવાર પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને પરિપૂર્ણ શાશ્વત નિત્ય ટકનારો પરમ પારામિક ભાવ, સુખ શાંતિ આનંદ થી લગાલગ જે જ્ઞાયક ભાવ છે, એનું ઘડી ઘડી વારંવાર સ્મરણ. હવે છેલ્લી વાત, દેહ છતાં જેની દશા વર્તે, જે પાછી જો પાછી શબ્દ આવ્યો વર્તે, છઠ્ઠે વર્તે જે, હા હા હા, હવે જે બહુ સરસ વાત છે, વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. દેહ હવે કયા જ્ઞાની લેવા, દેહ છતાં જે, દેહ છતાં એટલે દેહ છે, છતાં સમજાય છે, દેહ સંયોગમાં છે, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીતા, તો તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. સૌથી પહેલા તો દેહ છતાં એટલે કે દેહ હોય અને તો પણ જે જ્ઞાની હોય શકે, દેહ સાથે જ્ઞાની હોય શકે, અરે દેહ સાથે શું, પ્રણતિમાં રાગ નો ભાવ ચાલે છે, ખ્યાલ આવે છે, હજી વિકલ્પો ચાલે છે, એવી દશામાં પણ એ વિકલ્પને અને રાગને અને દેહને અને સંયોગને ગોળ કરીને ત્યાંથી લક્ષ ખસેડીને જે જીવ પોતાના ઉપયોગને બહિર્લક્ષથી અંતર્લક્ષ બહિર્મુખતાથી અંતર્મુખતા કરે છે અને અંદરમાં જે શાશ્વત સ્વભાવ વિરાજમાન, જાનન દેખન સ્વભાવ, વિતરાગ સ્વભાવ, પરિપૂર્ણ સ્વભાવ, એક બાજુ રામ એક બાજુ ગામ, એક બાજુ સ્વ એક બાજુ પર, એક બાજુ અંતરંગ તત્વ એક બાજુ બહિરંગ તત્વ, એક બાજુ કારણ પરમાત્મા એક બાજુ બીજા બધા ભાવ, એક બાજુ સ્વભાવ એક બાજુ પરભાવ, તો ઉપયોગ જયારે કરવટ બદલે છે, મુખ બદલે છે, દ્રષ્ટિ બદલે છે, અને અંદરમાં પોતાના આત્માને લક્ષમાં લે છે તો દેહ પણ છે ત્યારે પ્રથમવાર અને સમ્યક દર્શન થાય એની વાત કરીએ તો જયારે સમ્યક દર્શન થાય છે નિર્વિકલ્પ દશા અતિન્દ્રિય આનંદ આત્મ સાક્ષાત્કાર થાય છે પ્રત્યક્ષ સ્વ સંવેદન રૂપ આનંદ ની પ્રાપ્તિ થાય છે ત્યારે બોલો દેહ છે કે નહીં સંયોગી ગુજરેશ ની જયારે સમ્યક દર્શન થયું કૃપાળુ દેવ ને સમ્યક જેટલા પણ જ્ઞાની માતાજી ને થયું જેટલા પણ જ્ઞાની સમ્યક દર્શન થયું ત્યારે આ કાળમાં કુનકુન આચાર્ય દેવ અમૃતચંદ્ર આચાર્ય દેવ જેટલા પણ આચાર્ય ઉપાધ્યાય સાધુ પરમેશની પરંપરામાં તમે જોઈ લો પંચમ કાળમાં મહાવીર ભગવાન મોક્ષે ગયા પછી તે બધા જીવોને જયારે અંદરમાં સમ્યક દર્શન થયું પોતાના આત્માનું ભાન થયું જ્ઞાન થયું શ્રદ્ધાન થયું ધ્યાન થયું તે સમય દેહ હતો કે નહીં સંયોગમાં કે દેહ રહિત અવસ્થા દેહ તો વર્તે આહા હા દેહ છતાં જેની દશા વર્તે દેહ આથી દેહ થી અતીત દેહ થી ભિન્ન દેહથી ભિન્ન પડીને અંદરમાં આહાહા જે દેહાતીત એટલે જે દેહથી રહિત છે એવો જે અશરીરી એવો જે વિધેયી સમજાય છે દેહથી રહિત એવો જે સ્વભાવ છે એવા સ્વભાવનું અવલંબન લેતા શું થાય છે કે દેહ હોવા છતાં પર દેહ નથી છે જાણે કે માતાજી કહેતા ને અમે ચોથા કાળમાં છે કે પંચમ કાળમાં છે અમે દેહ સહિત છે કે દેહ રહિત છે અમને ખબર જ નથી પડતી એટલા અંદરમાં પોતાના સ્વભાવમાં લીન છે ઉર્ધ્વતા ચાલે છે મસ્તી ચાલે છે સ્વભાવની અસ્થિની મસ્તીમાં એટલા બધા મસ્ત છે કે બાહ્ય સંયોગ છે આવે છે જાય છે પ્રણમે છે રહે છે ઉદયાધીન જેનું જે પ્રકારે જેમ પ્રણમન ક્રમબદ્ધમાં થવાનું છે એ પ્રકારે થઈ રહ્યું છે એટલા બધા નિરપેક્ષ થઈ ગયા તો એવા જીવને કહેવાય કે એવા જીવ છે જ્ઞાની તો આમાં જે તે જ્ઞાની ના ચરણમાં એટલે ચોથા ગુણસ્થાન થી લઈને ચૌદમા ગુણસ્થાન સુધી બધા જ્ઞાની ને લઈ લેવા હરિયંત ભગવાન પણ આવી જશે ઉત્તમ અંતરાત્મા વિતરાગી સંત પણ આવી જશે એની નીચે ગુણસ્થાન આરોહણ કરવા વાળા શ્રેણી વાળા મુનિરાજ પણ આવી જશે છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા પણ આવી જશે પાંચમા ગુણસ્થાન વાળા પણ આવી જશે અને ચોથા ગુણસ્થાન કારણ કે આ બધા દેહ સહિત છે સમજ્યા છે આ બધા કેવા છે દેહ છતાં જે ની દશા છેલ્લી ગાથા ઓહો અનંત ઉપકાર અનંત અકારણ કરુણા વર્ષી આપણા ઉપર કોઈ આપણો અહો ભાગ્ય કોઈ આપણો સાતિશય પુણ્યનો એક અચંબો કહો ને પંચમ કાળનો એક આશ્ચર્યજનિત ઘટના કહો સમજાય છે એવી આ ઘટના ઘટી છે નડિયાદ ગામ ધન્ય છે દેશ ધન્ય છે ક્ષેત્ર ધન્ય છે ગળી ધન્ય છે કલમ ધન્ય છે ભાવ ધન્ય છે સમય ધન્ય છે અકારણ કરુણા ધન્ય છે સ્વભાવની ઉર્ધ્વતા ધન્ય છે અંદરમાં સ્વરૂપનું અવલંબન ના હા હા અને ખરેખર ધન્ય છે સાધના આરાધના પવિત્રતા આત્મા કે એ એવા જીવોની અંદરથી આવી વાણી કહો દેશના કહો લેખની કહો ઉપદેશ કહો આદેશ કહો અકારણ કરુણા દ્વારા પંચમ કાળમાં આપણને આદેશના પ્રાપ્ત લેખની પ્રાપ્તિ તે જ્ઞાની ના ચરણમાં હો વંદન અગ્નિ દાહ કયા વંદન હવે બહારમાં જે જ્ઞાની ના આપણે વંદન કરીએ દ્વૈત વંદન ખ્યાલ આવે છે જો આમાં બે અર્થ લેવાના છે દ્વૈત વંદન અને અદ્વૈત ક્યારે ખરેખર જ્ઞાની ને વંદન ક્યારે કર્યા કેવા સાચા વંદન જ્ઞાની ને ક્યારે કર્યા કેવા ક્યારે જ્ઞાની ની વાત સાંભળી કેવા જયારે અંદરમાં પોતે પણ જે આ તો જો આજે ને દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં તો આજે જ્ઞાની છે કાર્ય પરમાત્મા છે પણ એક અંદરમાં એવું કારણ પરમાત્મા પણ ઉપર અંદરમાં છે કે જે દેહ હોવા છતાં દેહથી અછૂતો અબધ અસ્પર્શ ત્રિકાળ એવો દેહ તીત એવો આત્મતત્વ કારણ પરમાત્મા રૂપે પણ અંદરમાં હર સમય વિરાજમાન છે એનું લક્ષ્ય કરતા પણ અતિ પણ દેહાતીત છે પણથી પણ જ્ઞાનમય થઈ જાય છે આનંદથી ભરાઈ જાય ઉભરાય આનંદ આનંદનો ઉભરો દૂધ ઉભરાય તો શું થાય બહાર આવે ને એ રીતના સ્વભાવના લક્ષ્ય હા પ્રણતિમાં આનંદ 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 આનંદનું પ્રણમન અનાકુરતાનું નિરાકુરતાનું સુખનું શાંતિનું વેદન અંદરમાં પ્રગટ કેવી નિસંગતા કેવી નિર્ભારતા કેવી નિર્ભય કોઈ પરમાણુ માત્રમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો ભાવ જ્ઞાનીને આવતો નથી દેહ છે તો ખબર છે ઉદય પ્રમાણ રહેશે रेसे उदय प्रमाण जसे उदय प्रमाण आयु कर्म छे त्या सुधी रेस एक कोटी पूर्व नो देह छे सीमंदर भगवान एक कोटी पूर्व नो देह छे एक कोटी पूर्व नो आयु छे एक कोटी पूर्व नो छेल्लो भव छे बोलो एमां तो केटला जीवो सिद्ध थई गया केटला जीवो अशरीरी थई गया देह रहित थई गया अने सीमंदर भगवान देह सहित छे पण देह सहित होय देह रहित होय समझाय छे खरेखर स्वभाव तो त्रिकाल देह रहित छे राग रहित छे संयोग रहित छे बारमां होय के न स्वभाव की समीप जाइने जो तो आत्मा अबद अस्पर्श अनन्य नियत अविशेष असंयुक्त है स्वभाव तो क्यारे आत्मा तो क्यारे मूल तत्व तो क्यारे देह ने अड़ियो नहीं देह में गयो नहीं पोताना स्वभाव ने छोड़ियो नहीं पोताना संख्या कदे छे छोड़ियो नहीं ख्याल आए थे देह तो आए थे जाए थे अने अज्ञान जन्य भाव देह में एकत्र करे ज्ञान जन्य भाव देह की रही पोताना विधेय स्वभाव में एकत्र करे आखी ए रीत आपकी दशा छे समय आपणो थई गयो छे आज आपणे आत्मसिद्धि महान ग्रंथ नो स्वाध्याय पूर्ण कर्यो पूज्य गुरुदेवश्री माताजी आदि समस्त कृपाणुदेव आदि समस्त ज्ञानीओ ना सानिध्यमां छत्र छायामां रहीने आपणे बधा साधना आराधना करी रह्या छे आ बहु उत्तम मंगल कार्य आपणुं थयुं छे पूर्ण आजे आपणे जे शरूआत करी हती तो एनी पूर्णता थई छे आ तो ग्रंथनी पूर्णता थई आत्मसिद्धि शास्त्र स्वाध्याय की पूर्णता थी पर अपनी अंदर की आराधना अपनी अंदर की विशेष विशेष विशुद्धि विरक्ता वैराग्य भेद ज्ञान रूपी प्रज्ञा छूनी पटकी ने जो राग की भिन्न ज्ञान स्वभाव न अंदर में आश्रय लेवानो छे एनी तो आराधना साधना निरंतर अपन धाराए एक धाराए प्रवाहे अपनी अंदर में साधना आराधना चाले आज ग्रंथ छे एना उपर कुचिकुदेशी ना प्रवचन छे अने आपणे जे पण अर्थ कर्या ए आपणी यथाशक्ति कर्या छे आमां कोई पण प्रकारनो दोष अविनय अनादर कोई पण प्रकारे थयुं होय ते मारा अल्प ज्ञानमां दोष छे तत्व परिपूर्ण छे ज्ञानी परिपूर्ण छे एनी देशना परिपूर्ण विकासतानुं पोषण करवा वाली ही जीनवाणी कहलाती है ते खरेखर जीनवाणी माता छे आपणने जगाड़े छे अपना मोह भाव ने तोड़े छे अने ज्ञान भाव प्रगट थाय आनंद नो भाव प्रगट थाय एवी मंगल भावना साथे आपणे आत्म सिद्धि आत्मानी सिद्धि आत्मानी प्रसिद्धि आत्म ख्याति एवी जे आ अंदर मां प्रणति मां आत्मानी प्रसिद्धि थाय आत्मानी सिद्धि थाय आत्मानी अंदर मां अनुभूति थाय आत्मा नी अंदर मां श्रद्धा रूपे प्रणति प्रणमे वर्ते एवी मंगल भावना साथे आपणे आज आ स्वाध्याय पूरो कर्यो छे હવે આપણે દશલક્ષણ મહાપર્વ ચાલુ થાય છે એના પછીના બુધવારમાં મેસેજ આવશે સોલ સાયન્સના ગ્રુપ ઉપર અને તત્વ ચર્ચાના ગ્રુપ ઉપર પણ તો જે 11 તારીખ પછીનો જે બુધવાર છે મને 13 કે 14 તારીખે 14 આવે છે તો એ બુધવારથી આપણે પાછા દર બુધવારે આપણે નક્કી કર્યું છે આપણે કે આત્મસિદ્ધિ શાસ્ત્રનો જેમ સ્વાધ્યાય કર્યો દર બુધવારે આપણે કૃપાળુ દેવ જે પણ લેખન છે લેખની છે પદો છે ક્યારેક પત્રો છે તો એ પ્રમાણે આપણે અલગ 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 પદો લઈને અને એનો સ્વાધ્યાય આપણે કરશું એવી ભાવના ભાઈ છે વિશેષ તો બધું ભવિષ્ય આ દિન છે આપણે ખૂબ સાધના આરાધનામાં આગળ વધીએ દસ લક્ષણ મહાપર્વમાં આપણી વિશુદ્ધિ આપણી પ્રણતિ ખૂબ સાધના આરાધનામાં થાય એવી મંગળ निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवानी मात वंदना शत बार अने कांत में इसे वो दिनी द्वादशामी परम उपकारी जिनवानी मातनु कृपाणु देवादी समस्त ज्ञानी धर्मात्माओनु सत्य सनातन स्वानुभूतिमय वितराग दिगंबर महान जैन धर्म मनो जय हवे आपणे दशलक्षण महापर्व पछीना बुधवारे आपणे जय जिनेन्द्र बधाने।